રાજકોટમાં તારીખ 1/7 તેમજ 8/7/86ના સમયસર પરિશિષ્ટ ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
ઘર નથી જણાતું, જ્ઞાયક કે દ્રે સામાન્ય જ જણાય છે. આ વાત તો બરાબર છે, કેમ કે જ્ઞાન પરગેયનું નથી, જ્ઞાન જ્ઞાયકનું છે, એટલે એ વાત તો લોજિકથી બેસે છે. એટલે કે જ્ઞાયક જ જણાય છે, એમાં જ્ઞાન અંતર્મુખ થઈને અનુભવ થવાની પ્રક્રિયા ઉત્પન્ન થાય છે, માટે એ વાત સત્યાર છે. જેમાં પ્રયોજનની સિદ્ધિ થાય એ વાત હંમેશા સત્યાર થાય. પણ પર નથી જણાતું, પર સંબંધીની જ્ઞાન પર્યાય જણાય છે, આની લોજિક શું લેવી? કે પહેલાં તો આત્માને જાણવું, આત્માને જાણ્યા પછી જ્ઞાનની પર્યાય જણાય છે એમ લેવું. એકલી જ્ઞાનની પર્યાયના ભેદ ઉપર લક્ષીએ તો જ્ઞાયક ન જણાય. પછી જ્ઞાનની પર્યાયને જાણીને જ્ઞાયકમાં વયો જાય તો એને નિમિત્ત કહેવાય. પણ પર નથી જણાતું, પણ પર નથી જણાતું, પર સંબંધેની જ્ઞાનની પર્યાય જણાય છે. એ પર સંબંધેની જ્ઞાનની પર્યાય કેને જણાય? કે જ્ઞાયક જાણે એને. બાકી ખરેખર સમ્યક પ્રકારે એ પર સંબંધેની જ્ઞાનની પર્યાય જણાય, કેમ કે પરમાં એને એકત્વ બુદ્ધિ થઈ ગઈ. પર જણાય છે એમ જ આવ્યું ને, અજ્ઞાન અધિવસન થઈ ગયું. પણ આત્માને જાણતા પછી સવિકલ્પ દશામાં આવીને કોઈ સાધક એમ કહે કે અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે, પર જ્ઞાન નથી જણાતો. એ અસદભૂત વ્યવહારનો નિષેધ કરી અને સદભૂત વ્યવહાર ભેદથી જીવોને સમજાવે છે કે તમે પરને જાણવાના પક્ષમાં તો હટી જાઓ એમ, એટલા પૂરતું પ્રયોજન. પણ જ્ઞાનીને હંમેશા જ્ઞાયક જ જણાય છે, ભેદ અપેક્ષાએ પર્યાય જણાય છે. અભેદ અપેક્ષાએ તો સવિકલ્પ દશામાં જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. એ કાયમ રાખીને એ જ્ઞાનની પર્યાય જણાય છે એમ ભેદથી જ્ઞાનીઓ સમજાવે છે. ક્યાં ન્યાયથી એમ માનવું કે પર નથી જણાતું? કેમ કે પરમાં જ્ઞાન તન્મય થતું નથી, એ ન્યાયથી સિદ્ધ થાય છે કે પર જણાતું નથી. જ્ઞાન જ્ઞાયકમાં તન્મય થાય છે, માટે જ્ઞાયકને જ જ્ઞાન આત્માને જાણે છે, એ એમાં ન્યાય સિદ્ધ થાય છે, તર્ક છે એમાં. પર જ્ઞેયમાં જ્ઞાન તન્મય થતું નથી, એટલે પરને ખરેખર જાણતું નથી, પણ જ્ઞાન આત્માને જાણે છે, કેમ કે આત્મામાં જ્ઞાન તન્મય છે. અજ્ઞાની કે જ્ઞાનીની સ્થિતિ આ છે, પણ અજ્ઞાનીને સ્વીકાર કરતો નથી એટલે અજ્ઞાની રહી જાય. અને જ્ઞાની એમ કહે છે કે અરે પરમાં મારું જ્ઞાન ક્યાં તન્મય છે, માટે ખરેખર પરને જાણતો નથી, મારું જ્ઞાન તો જ્ઞાયકને જ જાણે છે, કેમ કે જ્ઞાયકમાં તન્મય છે જ્ઞાન એમ કરી. જ્ઞાન પર્યાય જ ખરેખર જણાય છે, કારણ કે ભેદથી તો જ્ઞાન પર્યાય જણાય છે એમ કહેવાય ને. પર જણાતું નથી નિષેધ કરવો હોય, અને સવિકલ્પ દશા છે, મને જ્ઞાય જણાય છે, જ્ઞાય જણાય છે, જ્ઞાય જણાય છે એમ જ્ઞાની કહે તો લોકો સમજે નહીં, એટલે જ્ઞાનની પર્યાય જણાય. અરે તને જ્ઞાનની પર્યાય જણાય એમ કે, અરે પછી તો કે તને જ્ઞાય જણાય છે એમ. ધીમે 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 જે પાણીએ મગ ચડે એ પાણીએ ચોડવે, અનાદિના અજાણ જીવ. આ હા, વ્યવહારના પક્ષના લાકડા એટલા બધા તીવ્ર છે કે સદભૂત વ્યવહારમાં આવું કઠણ પડે, અસદભૂતમાંથી નીકળી ન શકે. પાંચમો પ્રશ્ન, એક, રોટલીને કરતો નથી જાણું છું, એટલે જ્યારે રોટલીને હું કરું છું એવા પક્ષમાં ઉભેલો જીવ હોય એને એમ કે ભાઈ રોટલી સ્વયં ખાય છે, તું તો રોટલીનો જાણનાર છો, તું રોટલીનો કરનાર નથી એમ એની કરતા બુદ્ધિ છોડાવીને જાણવાના પક્ષમાં લાવે છે. એ તો વ્યવહાર, રોટલીને જાણે છે એ તો વ્યવહાર છે, એ કઈ નિશ્ચય નથી, જાણનારને ખબર છે. અને સમજનાર પણ એમ સમજે છે કે આ આ હા હા, રોટલી તો સ્વયં થાય છે ને, એને હું કરું છું એ તો મારું મોટું અજ્ઞાન છે, એને ખ્યાલ આવી જાય. એટલે કરતા બુદ્ધિ છૂટે, રોટલીના અકર્તામાં આવે, રોટલી થાય છે ને જાણું કરું નહીં, એટલા પક્ષમાં આવીને સામાન્ય એવો ઉપદેશ. ઉપદેશની કથન પદ્ધતિ બહુ જુદા પ્રકારની હોય, દેહથી તારો આત્મા જુદો છે, કર્મથી જુદો છે, રાગથી અનન્ય છે, માટે રાગનો કરતા છે, કર્મનો કર્મનો કરતા નથી. પછી કે રાગનો કરતા નથી અકર્તા છે, જ્ઞાન નો કરતા છે આત્મા, રાગ નો કરતા નહીં. પછી કે જ્ઞાન નો કરતા નહીં, અજ્ઞાયક હું છું બસ. એમ કરીને બીજું શું થાય? જે પદ્ધતિથી ઉપદેશની પદ્ધતિ હંમેશા વ્યવહારની હોય છે, નિશ્ચય વચનાતીત છે, વચનમાં નિશ્ચય ના આવી શકે. અનુભવની વાત વાણીમાં ના આવી શકે, અને જ્યાં વાણીમાં કહેવા જાય ત્યાં વ્યવહાર થઈ ગયો, જેટલા વચન એટલા વ્યવહાર. એટલે સમજાવવા માટે પ્રયોગ કરી કરુણા કરીને સમજાવે છે. તો કે તમે આમ કેમ કહ્યું? રોટલીને કરતો નથી, રોટલીને જાણું છું. તમે તો રોટલીને જાણો નિષેધ કરો છો. હવે ભાઈ કેમ કરવું અમારે તે? અને સમજાવો સી રીતે? કરતા બુદ્ધિ વાળાને એમ જ કહેવાય કે ભાઈ કરતા નથી તું જ્ઞાતા. એમ પછી બીજામાં રોટલીને નહીં જ્ઞાયકને જાણું છું. પેલા બોલમાં કહ્યું કે રોટલીને કરતો નથી, રોટલીને જાણું છું. સ્ટેજ એ ટાઈપું. પછી રોટલીને જાણવા રોકાઈ ગયો. હું જાણું છું, રોટલીને જાણું છું. તમે મને કાલ કહ્યું હતું, તમે મને કહ્યું હતું, તમે જ કહ્યું હતું. અભી બોલા અભી ફો, કાલનું વાત તમે આજ કેમ ફેરવી નાખો છો? સમજી ગયા ભાઈ? તને નહીં અનુભવ થાય તો જ્ઞાનીની હામોથામાં તારા હિત ખાતર ધીમે ધીમે તને સમજાવે છે. તો તે પકડી લીધું કે છે રોટલીને નહીં. હવે રોટલીને તું જાણતો નથી ત્યારે સાહેબ કેને જાણું છું? કે જ્ઞાયકને જાણું છું. હવે જ્ઞાયકને જાણું છું એમાં જ્ઞાયક તે દ્રવ્યનો નિશ્ચય છે, અને જ્ઞાયકને જાણું છું એ પર્યાયનો નિશ્ચય થઈ ગયો, અનુભવ થઈ ગયો. રોટલીને કરું છું અજ્ઞાન, રોટલીને જાણું છું ઇન્દ્રિય જ્ઞાન, જ્ઞાયકને જાણું છું અતિન્દ્રિય જ્ઞાન. જ્ઞાયકને જાણું છું, જ્ઞાયક છે દ્રવ્યનો નિશ્ચય. દ્રવ્યનો નિશ્ચય શું કામ? કે એમાં પરિણામ માત્ર થી ભિન્ન છે જ્ઞાયક, માટે એને દ્રવ્યનો નિશ્ચય કહેવાય. અને જ્ઞાયકને જાણું છું એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય થઈ ગયો. રોટલીને જાણું છું એ વ્યવહાર થઈ ગયો. અનુભવ પછી વ્યવહાર, અનુભવ પહેલા જ્ઞાન, અનુભવ પછી રોટલીને જાણે બેન સમકીતી તો વ્યવહાર. અને સમ્યક દર્શન થવા પહેલા રોટલીને કરતી નથી પણ જાણું છું તો અજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. આ અનુભવ થવા માટેના બે માં પોઈન્ટ છે, એના વિશે સવિસ્તાર ખુલાસો કરવા કપાસ. અને પોઈન્ટ એક કે બે માં દ્રષ્ટિનો વિષય શેમાં અને કેવી રીતે આવ્યો તે સમજાવો. દ્રષ્ટિનો વિષય જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક ને જાણું છું, જ્ઞાયક જણાય છે એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. એ એટલો ભેદ કરીને સમજાવવું છે. ખરેખર જ્ઞાયક ને જાણે છે એ પણ વિકલ્પ છે, પણ એ જ્ઞાનનો વિષય જ્ઞાયક કયો તો એ અપેક્ષા એ તેને નિશ્ચય કહેવાય. યથાર્થનું નામ નિશ્ચય. જ્ઞાન જ્ઞાયકને જાણે છે, યથાર્થ છે એ અપેક્ષાએ ભલે સવિકલ્પ, છતાં પણ એ કથન સાચું છે. એમાં પ્રયોજનની સિદ્ધિ થઈ શકે છે. માટે જ્ઞાનની પર્યાયના નિશ્ચયને પૂજ્ય કહી, કેમ કે પક્ષાતિક્રાંત કરાવીને આનંદનો અનુભવ કરાવીને ચાલી જાય છે, એટલું એમાં છે. શું આ પતિ ઘણા એવા છ પ્રશ્નો. હવે કાલથી તો અહીંયા પ્રોગ્રામ બંધ થાય છે. પરને જાણનારી ત્રીજી ચક્ષુ જ નથી, આનો સવિસ્તાર ખુલાસો કરો. ગુરુદેવ ફરમાવે છે કે આત્મા પોતે સામાન્ય વિશેષાત્મક પદાર્થ છે, આ અધ્યાત્મ શાસ્ત્ર છે. આ પરને પરમા સામાન્ય વિશેષ છે અને પરને જાણનારું સામાન્ય વિશેષ જ્ઞાન છે, એ વિષયની આગમ પદ્ધતિની વાત નથી. એ ખાસ ખ્યાલમાં રાખવા જેવું છે. અહીંયા અત્યારે આત્માને આત્માનો અનુભવ કેમ થાય અને કેમ થતો નથી, શું ભૂલ કરે છે અજ્ઞાની, એની વ્યવસ્થાથી વાત ચાલે છે. કે આ આત્મા સામાન્ય સ્વરૂપે છે અને વિશેષ સ્વરૂપે છે, દ્રવ્ય રૂપે છે અને પરથી પર્યાય રૂપે પણ છે, પર્યાયો થાય છે. એને જાણનારા બે ચક્ષુ, સામાન્યને જાણનારી દ્રવ્યાર્થિક નહીં, પર્યાયને ભેદને જાણનારી પર્યાર્થિક, બે જ ચક્ષુ છે. પરને જાણનારી પહોંચાડતું નથી. અધ્યાત્મિક દ્રષ્ટિએ વાત ચાલે છે. આગમ પદ્ધતિમાં તો એમ પણ આવે છે કે પર પદાર્થ પણ સામાન્ય વિશેષ છે, માટે દર્શન ઉપયોગ પરને દેખે, જ્ઞાન ઉપયોગ પરને જાણે, ભેદ કરીને એમ પણ આવે છે. સમજી ગયા? એવું પરપ્રકાશકનું જ્યારે પ્રતિપાદન કરવું હોય ત્યારે જુદી વાત છે. આ તો અધ્યાત્મ શાસ્ત્રમાં આત્માનું કેમ ધ્યાન થાય એ ધ્યાનની વિધિ ચાલે છે. એ ધ્યાન રાખવું શું પ્રયોજન સિદ્ધ કરવું છે કે આત્માનું ધ્યાન કેમ થાય, કે જેથી કરીને આત્માનો અનુભવ થઈ જાય, ભવનો અંત આવી જાય. ઠીક છે, પરને જાણવાથી પ્રયોજનની સિદ્ધિ થતી નથી, સોને જાણવાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે. માટે પરને જાણનારું મારી પાસે જ્ઞાન નથી, અને જે ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે એ જ્ઞાન મારું નથી, એમાં નય જ નથી ખરેખર. બીજો બોલ, બીજો પ્રશ્ન. નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે, આમાં રાજમલજીને શું કહેવું છે? રાજમલજીની કળષ્ટિકામાં આ વિષય આવ્યો છે કે નવ તત્વનો અનુભવ અનાધિકારથી મિથ્યાદૃષ્ટિને છે, એ તો મિથ્યાત્વ છે. તો પછી નવ તત્વનો સિદ્ધાંત સમ્યક છે એમ પણ સૂત્રજીમાં આવે છે, ઉમાસ્વામી ભગવાનના સૂત્રમાં. તો શું સમજવું? તો અહીંયા જે રાજમલજી કહે છે કે જીવ સ્વભાવને છોડીને, અભેદને છોડીને એકાંતે નવ તત્વના ભેદમાં તું રોકાણો છો, મિથ્યાત્વ છે, જા એમ કેવું છે? એકાંતે રોકાણો છે. સામાન્યને જાણતા નવ તત્વ જણાય તો તો વ્યવહાર કહેવાય, પણ સામાન્યને જાણવાનું તું છોડી દે. નવ તત્વમાં છુપાયેલો જે આત્મા છે અન્વય રૂપે, સામાન્યને તો જોતો નથી, અને નવ તત્વ તો વિશેષ છે. વિશેષ છે તો પર્યાર્થિકનો વિષય છે, અને પર્યાર્થિકના વિષયને તો ઉપાધિ માની બેઠો. એ નવ તત્વને સત્યાર્થ માની બેઠો છે, એમાં ભગવાન આત્મા તો ભૂલી ગયો. ભગવાન આત્માને જાણ્યા પછી નવ તત્વને જાણવું તો વ્યવહાર કહેવાય, પણ અભેદને છોડી દીધો ને એકલા ભેદમાં રોકાણો, પર્યાયને જાણવામાં રોકાણો થાય, તો પર્યાયના લક્ષે તો કાંઈ અનુભવ થવાનો, માટે એને મિથ્યાત્વનો દોષ બતાવ્યો. તત્વને જ્યાં સમ્યક કીધું ત્યાં એક વચન છે, એટલે કે એ નવ તત્વમાં છુપાયેલો જે સામાન્ય આત્મા છે એનો અનુભવ કરતા નવ તત્વનું જ્ઞાન થાય તો એ સમ્યક છે. આ તો સામાન્યને છોડીને એકલા નવ તત્વના ભેદમાં રોકાણો. જીવ કોને કેવો કે નર નારક આદિની પર્યાયથી જીવ, ત્યાં 10 પ્રકારની પ્રાણથી જીવે તે જીવ, એને જીવને શ્રદ્ધામાં લીધો, શ્રદ્ધાનો વિષય બનાવ્યો, જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય બનાવ્યો, શ્રદ્ધાનો વિષય છૂટી ગયો તો અજ્ઞાનનો વિષય અજ્ઞાન થઈ ગયો. હવે એવા ભેદ તો અનંત વાર, નવ તત્વ ગોખાને એક એકના વિસ્તાર કરીને એમાં કાંઈ ભૂલ ન પડે એવી રીતે આશ્રમ કોને કહેવાય, બંધ કોને કહેવાય, સંવર બધું જાણ્યું, પણ એક જાણનારને અંદરમાં રહી ગયો આત્મા, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. નવ તત્વથી પણ ભગવાન આત્મા ન્યારો છે, એને જાણ્યા વિના એકલા નવ તત્વને જાણે તો મિથ્યાત્વનો દોષ લાગે છે એમ રાજમલજી સાહેબ કહે છે. યથાર્થ એકલા એકાંત ભેદમાં રોકાણો, પર્યાયના લક્ષમાં વ્યવહારી નો વિષય, સુધનીના વિષયથી પહોંચ્યો નહીં એમ, તો વ્યવહાર નહીં ના આશરે સમયકર્ત ન થાય તો એનો આશ્રય કરે છે તો મિથ્યાત્વ જ થાય. એનો આશ્રય છોડે, શુદ્ધાત્માનું અવલંબન લે, પછી નવનું જ્ઞાન છે, સમય જ્ઞાન છે બરાબર, એમાં કઈ દોષ નથી. અને જે કહ્યું ને કે નવ તત્વમાં છુપાયેલો આત્મા પહેલા શોધી લેવો જોઈએ, પછી નવ તત્વનું જ્ઞાન થતું, આ એને ભૂલ કરી. ત્રીજો પ્રશ્ન, કપ લખો, કપ, કપ જેમાં જણાય, કપ રકાદી જેમાં જણાય એવા જ્ઞાનને જાણતા આત્મા જણાઈ જાય, આમ એક જગ્યાએ વાંચવામાં આવ્યું. એટલે કે યોગસારમાં એમ કહ્યું કે પર પદાર્થને જાણતા આ ક્યાં આવ્યું, કપમાં ક્યાં આવ્યું? પછી કપને વ્યાવર્ત કરે અને જ્ઞાનને જાણે, તો જ્ઞાન આત્માથી અભિન્ન છે તો અનુભવ થાય. એમ કપ જેમાં જણાય એવા જ્ઞાનને જાણતા આત્મા જણાઈ જાય. એટલે કે જો કપ જેમાં જણાય છે એવું જ્ઞાન, પણ એ જ્ઞાનમાં આત્મા જણાય તો કપ જાણવું છૂટી જાય. એકારે બે જાણી શકાતો નથી, સમજી ગયા? એટલે એક સ્ટેજ આપે કે આ ઝાડ જણાય છે એવું જ્ઞાન જણાય છે, તને ઝાડ નથી જણાતો, પણ એ જ્ઞાન જણાય છે એમાં જો જ્ઞાયક ન જણાય તો ઝાડ જ જણાય છે. સમજાય છે? જો જ્ઞાયક જણાય તો સમ્યક, ને એ ભલે કપ સંબંધેનું જ્ઞાન, પણ જ્ઞાયક જણાય તો સમ્યક, અને એ જ્ઞાનમાં જ્ઞાયક ન જણાય અને કપ નિમિત્તપણે છે એટલું જ જણાય તો અજ્ઞાન છે. સમજાય છે? ન્યાય કપ જણાય છે એવું જ્ઞાનને જાણતા જ્ઞાયક જણાય, પણ જ્ઞાયક જણાય તો જ્ઞાનનું સમ્યક નામ પામે. હવે જ્યાં જ્ઞાયક ન જણાય અને કપે ન જણાય અને એકલું જ્ઞાન જણાય તો અનુભવ ક્યાં થાય? કપ નથી જણાતો, માની લ્યો. કપ જણે જેમાં નિમિત્ત છે એ કપ નથી જણાતો, કપ શબ્દનું જ્ઞાન જણાય, પણ એ જ્ઞાનમાં કપે નથી જણાતો અને એ જ્ઞાનમાં જ્ઞાયક નથી જણાતો, તો એ જ્ઞાનના અંશને મિથ્યા જ્ઞાન કહેવાય કે સમ્ય જ્ઞાન? જ્ઞાયક આવી જવો જોઈએ બહાર, તો ઓલા વ્યવહાર ને ભૂત નહીં ગમે કહેવાય કે પેલા અહીંથી ઉપડ્યો હતો પણ અંદર આવ્યો. પછી પ્રવર્તનસાર ગાથા 239માં જે ટોડરમલજી સાહેબે આધાર આપ્યો છે, જ્ઞેય જેમાં જણાય છે એવા આત્માને જાણું છું એને અજ્ઞાન કહ્યું. આ બે વાતનો મેળ કેવી રીતે વેસાવો? હવે જે 239 ગાથામાં પ્રવર્તનસારમાં જે છે એના બે અર્થ થઈ શકે. એક તો ટર્નમલજી સાહેબે જે અર્થ કર્યો કે હું પર સંબંધેના જ્ઞાનને જાણું છું, એમાં સમ્યક જ્ઞાન અર્થે જે પ્રવૃત્તિ કરતો હતો પણ સમ્યક જ્ઞાન પ્રગટ નથી. પર જ્ઞેયો જેમાં જણાય, છ દ્રવ્ય જેવા જણાય એવા જ્ઞાનને હું જાણું છું. છ દ્રવ્ય જાણું છું એ તો સ્થૂળ છે, પણ છ દ્રવ્ય જેમાં જણાય એવા જ્ઞાનને જાણું છું. તો ત્રણમલજી સાહેબ કહે છે કે એમાં સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી. કેમ? કેમ કે છ દ્રવ્ય જણાય એવા જ્ઞાનને જાણું છું, પણ જ્ઞાયકને જાણું છું મને આવ્યું. એટલે ઓલો ન્યાય જે પેલો કયો એ નહી ઉભો રહ્યો ને, એમાં તો કઈ ભૂલ નથી ને. છ દ્રવ્ય જેમાં જણાય એવા જ્ઞાનને જાણું છું, પણ હું જ્ઞાન સ્વરૂપ છું એ વાત આવતી નથી એમાં. માટે એ સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિ અર્થે પણ કરી છે વાત, પણ એ ભૂલ મારી ગયો. સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિમાં ભૂલ છે પ્રગટ થવાનો, એમ આધાર આપ્યો છે. હવે એક બીજો અર્થ છે 239 જે ગુરુદેવે પાછળથી સુધાર્યો. મોક્ષમાર્ગ પ્રકાશ કરતા એ કહ્યું એ તો રાખ્યું, પણ પછી થોડો આમાં ફેરફાર કર્યો. શું ફેરફાર કર્યો અને અજ્ઞાન શબ્દનો શું અર્થ છે? ત્યાં પ્રવચનસાર ગાથા 239માં જ્ઞેય જેમાં જણાય છે એવા આત્માને જાણું છું એને અજ્ઞાન કહ્યું. એટલે સાધક તો છે, ધ્યાન રાખજો, આ સાધક તો છે, સમ્યક દ્રષ્ટિ છે, પણ એનો જે ઉપયોગ છે અત્યારે બહિર્મુખ થઈ ગયો. એટલે શુદ્ધ ઉપયોગ રૂપ જે જ્ઞાન પ્રગટ થવું જોઈએ એ શુદ્ધ ઉપયોગ પ્રગટ ન થયો, પરણતી રહી ગઈ, પણ શુદ્ધ ઉપયોગ ન થયો માટે અજ્ઞાન. એવો પણ અર્થ પાછળથી ગુરુદેવે એક વાર કર્યો છે. એ બે વાત જેમ છે એમ અપેક્ષા એ ઠીક છે. અહીં શુદ્ધ ઉપયોગની મુખ્યતા છે, કેમ કે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન થઈ ગયું ને, તો એને ખરેખર જ્ઞાન કહેતા નથી પણ અજ્ઞાન કહેવાય. કર્મબંધ નું કારણ કહ્યું, કહ્યું કે નહીં સાધક નહીં, એ માટે અજ્ઞાન નો અર્થ મિથ્યા જ્ઞાન નહીં, પણ આત્મજ્ઞાન ઉપયોગાત્મક થવું જોઈએ, એ ન થયું. ઉપયોગ છૂટીને પરને જાણવામાં જ્ઞાન ગયું, એ અપેક્ષા એ ઊંચા પ્રકાર નો અર્થ છે અજ્ઞાન નો અર્થ, મિથ્યા જ્ઞાન નહીં. ચારિત્ર નો અધિકાર છે ને, એ બરાબર. હા, પરમાર્થ પ્રતિક્રમણ નો અધિકાર માં કહ્યું કે હું પરિણામ ને કરતો તો નથી, પણ પરિણામ ને જાણતો નથી. જો પરિણામ ને હું જાણું છું, અજ્ઞાન થઈ ગયું, પરમાર્થ પ્રતિક્રમણ ના રહ્યું, વ્યવહાર પ્રતિક્રમણ થઈ ગયું. શ્રેણી જોઈ છે એને તો એક વાર કર્યો છે, અને એ અર્થ કર્યો છે, એ બરાબર છે. ચારિત્ર ની અપેક્ષા, ઉર્જતા ની અપેક્ષા, મોક્ષ ને રોકાવટ થાય છે. અને ટોડરમેજી સાહેબે કર્યો અર્થ, એ પણ અપેક્ષા એ બરાબર છે. કેમ કે એકાંતિક પરસંબંધ ના જ્ઞાન માં રોકાણો, પણ એ જ્ઞાન માં આત્મા જણાય છે એવું જ્ઞાન થાય છે, એમાં રહ્યો નહીં. જ્ઞાન સ્વરૂપ છું એ ભૂલી ગયો, હું નાયક છું જ્ઞાન સ્વરૂપ એ ભૂલી ગયો. એટલે પરની સાથે નિમિત નૈમિત્તિક સંબંધ વાળી જ્ઞાન ની પર્યાય નો વ્યવહાર ઉભો રાખ્યો, જ્ઞાન ની પર્યાય નો નિશ્ચય પ્રગટ. સમજાય છે આગળ પાછળ ની આપણી વાતમાં? ચોથો પ્રશ્ન, એક જગ્યાએ આપે એમ ફરમાયું કે જ્ઞાયક ને જાણવા સુધી ન પહોંચાય ત્યાં સુધી એટલી પ્રેક્ટિસ તો કર કે હું પરિણામ નો જાણનાર છું, કરનાર નથી. એટલે પરિણામ નો કરનાર નથી પણ જાણનાર છું એમ તો આવ, તો તારું મિથ્યા તો ગૌસે. કરતા બુદ્ધિમાં તો મિથ્યા તો તીવ્ર થાય છે, કરતો નથી માત્ર પરને હું જાણું છું, તો કરતા બુદ્ધિ નું જે અજ્ઞાન છે એ તો ટળશે, અને પરને જાણું છું અસદભૂત વ્યવહારમાં તો રાખે, ઓલું તો અજ્ઞાન હતું ચોખ્ખું, એમાં તો જ્ઞાન નો અંશ જ નતો. પરને હું જાણું છું એમ તો લે, તો કરતા બુદ્ધિ નું મિથ્યા તો તને એટલો રસ ઘટશે, એ અપેક્ષા એ પરિણામ. પરિણામ ને જાણનાર છું, પરિણામ નો કરનાર નહીં, રાગ નો કરનાર નહીં પણ રાગ નો જાણનાર છું. એટલા વ્યવહારમાં તો આવે, કરતાપણા નો બુદ્ધિ તો વ્યવહાર નથી, તો અજ્ઞાન માં જાય છે. પણ રાગ ને કરતો નથી, પણ રાગ ને જાણું છું, એટલું મિથ્યા તો એને ગળે છે, બસ એટલી મર્યાદા એની. પછી જ્ઞાયક ને જાણતા જાણતા તેને પરિણામ ને જાણું છું, જ્ઞાયક ને જાણતા જાણતા એટલે જ્ઞાયક નો અનુભવ કર્યા પછી પરિણામ ને જાણું છું એમ લેવું. જ્ઞાયક ને જાણતા જાણતા પરિણામ ને જાણું છું એમ ન હોય, જ્ઞાયક ને જાણીને પછી પરિણામ ને જાણું એમ લેવું. એટલે મેં તમને એક વાર કહ્યું હતું કે તમે લખવામાં ધ્યાન રાખો છો, પણ કોઈ વખતે એમાં ભૂલ થઈ જશે અને એમાં પરંપરા ચાલશે કે લાલુભાઈ બોલતા હતા અને હું લખતો હતો, એટલે મને જાણતા જાણતા આત્મા જ જણાય, બીજું કઈ. કેમ કે દ્રવ્યાર્થિક ની નીચે ઉગડી ગઈ, આત્માને જાણતા તો પર્યાય પણ જણાતી નથી એ વખતે. પછી અનુભવ થયા પછી આત્માને જાણતા જાણતા સવિકલ્પ દિશામાં આત્માને જાણ્યા કરે, આત્માનું જાણવું છૂટે નહીં અને પર્યાય જણાય, તો એ વ્યવહાર છે બરાબર. સવિકલ્પ દિશામાં જાણેલો પ્રયોજનમાં, એટલો બેમાં ફેર છે. જાણ્યા પછી જાણવું તો વ્યવહાર, પણ જાણતા જાણતા આત્માને જાણતા જાણતા પરિણામ જણાય જ નહીં. કેમ કે ઉપયોગ એક તરફ અભેદ સામાન્ય ઉપર આવ્યો, તો સામાન્ય ઉપર ઉપયોગ આવ્યો તો વિશેષ તરફ તો એનું લક્ષ છે નહીં, પર્યાર્થિક ન્યાય બંધ થઈ ગયું, એવો એનો સુધારો કરી લેજો. હા બરાબર છે, બરાબર છે. એટલે લખવામાં ભૂલ જ, કેમ કે આત્માને જાણતા જાણતા પર્યાય જણાય નહીં. જો પર્યાય જણાય તો આત્માનું જાણવું રહેતું નથી, અને આત્મા જયારે જાણે છે નિર્વિકલ્પ ધ્યાનમાં, ત્યારે પર્યાય નો ભેદ જણાતો એમ. એટલે સુધારો, કઈ વાત નથી, સારું કર્યું, ખુલાસો કરી લીધો. આવું ક્યાંક લાગે ને ત્યાં ખુલાસો જરૂર કરવો. તો આમાં પોઈન્ટ બે માં પર્યાય ને જાણવાના ચક્ષુ બંધ કરી દે એમ લેવાને બદલે આવી ગયો, એમાં બધો ખુલાસો આમાં આવી ગયો કે નહીં? એમ નથી, એમ છે નહી, નાયક ને જાણે છે પરિણામ ને જાણતો નથી, એમ લેવું એ આખું છે. ટાઈમ ઘણો ટાઈમ આવતો નથી. છઠ્ઠો પ્રશ્ન, જિજ્ઞાસાની ભૂમિકા વાળા જીવે શુદ્ધ પર્યાય આશ્રય માટે હેય છે અને પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. આમ બે વાત લેવી કે શુદ્ધ પર્યાય હે જ છે એમ લેવું? જિજ્ઞાસુ જીવે બે વાત રાખવી કે એક જ વાત લેવી, પર્યાય હે છે એમ રાખવું કે પર્યાય હે પણ છે અને પર્યાય પ્રગટ કરવાનો પણ છે? સમજાણું કઈ પોઈન્ટ? કે પર્યાય હે છે તો દ્રવ્ય ઉપાદેય થશે અને પર્યાય પરકરવા યોગ છે તો પર્યાય પર લક્ષ રહેશે, દ્રવ્ય પર લક્ષ નહીં આવે. પર્યાય પ્રગટ કરવા યોગ છે એમ જિજ્ઞાસુ રેખા કરે તો એનું લક્ષ ક્યાં જાય? એ તો વ્યવહાર રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા યોગ નથી અને નિશ્ચયથી જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ પ્રગટ કરવા યોગ્ય છે. નિયમસારમાં કહ્યું નિયમથી કરવા યોગ. શું કહ્યું? નિયમથી પ્રગટ કરવા યોગ. કરવા એટલે કરતા બુદ્ધિ નહીં, પ્રગટ કરવા. અને એમ મોક્ષમાર્ગ પ્રકાશમાં કહ્યું કે સંવર ને નિર્જરા પ્રગટ કરવા યોગ્ય છે, મોક્ષ પણ પ્રગટ કરવા યોગ છે. પણ જિજ્ઞાસુજી પર્યાય પ્રગટ કરવા યોગ છે, ત્યાં જો લક્ષ રાખશે પર્યાય ઉપર તો દ્રવ્ય લક્ષ નહીં થાય. માટે પર્યાય એ છે અને આત્મા ઉપાદેય છે, પછી પર્યાય જ્ઞેય થાય. એ થયા પછી જ્ઞેય થાય પર્યાય, નકર ઉપાદેય થાય.
પ્રગટ કરવાની અપેક્ષા તો ઉપાદેય એમ કહેવાય છે ને,
કહેવાય છે ને. પણ જ્યારે અનુભવ કરવાનો હોય તમારે સમ્યક દર્શન, ત્યારે સમ્યક દર્શન ના કાળમાં આ સમ્યક દર્શન પ્રગટ કરવા યોગ છે, સમ્યક દર્શન પ્રગટ કરવા યોગ છે એમ કરશો? નહીં કરો. એમ કહી દીધું હોય પર્યાય દ્રષ્ટિ થાય તો એ તો અનાદિકાળનું છે, એમાં તો આજકત રીતે કરતા બુદ્ધિ છે. પર્યાયને જાણતો જ નથી, જ્યાં જાણવાનો નિષેધ કરાવવો છે ભાઈ ત્યાં પ્રગટ કરવા યોગ છે. એ કાળે ન હોય એ બધા ઉપદેશના કથન ઘણા પ્રકારના હોય છે. પેલું સર્વથા એ કરતો હોય કે ના સર્વથા એ નથી, પ્રગટ કરવા યોગ તો છે, મોક્ષનું સાધન છે એમ પણ કહીએ. જ્ઞાનીને ભલે બધાને આખા સમાજને સમજાવવું, એક વ્યક્તિને સમજાવવું હોય કડરના ખૂણામાં તો વાંધો નહીં. પ્રગટ કરવા યોગ આવે છે, બરાબર આવે છે. નિષેધ કરવો કોણ પ્રગટ કરશે? હું તમને પૂછું છું, પર્યાય કોણ પ્રગટ કરશે? મને તમે સમજાવો. સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ પ્રગટ કરવા યોગ છે, પ્રગટ કરનાર કોણ છે મને સમજાવો. હું પ્રગટ કરવા, હું આને પ્રગટ કરું? હા, હું આને જાણું એમાં અનુભવ થતો નથી ભાઈ. જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજું, પ્રગટ કરવા યોગ છે એ વાત જ્ઞાનના જ્ઞેયમાં રાખવી, સર્વથા ઉડાડવી નહીં. પણ અનુભવ કરવા માટે તો પર્યાય માત્રની ઉપેક્ષા કરવા યોગ છે. પર્યાય માત્રનો મારો અભાવ છે, અકારક ને અવેદક છું, માટે બંધ મોક્ષના પરિણામનો કરતા નથી. કરે કોણ એને? હા હા, પછી થાય એને હું જાણું બસ. પર્યાયનો કોઈ પણ સંજોગોમાં ક્યાંય આડે અવળે રસ્તે પણ પર્યાયનું લક્ષ્ય જે આવી જાય છે એટલે જીવ અટકી જાય છે. આવા લખાણ તો બહુ હોય. આહા, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય નિષ્ક્રિય અકારક અવેદક મહાસિદ્ધાંત. સમ્યક દર્શનની પર્યાયનો આત્મા કરતા નથી, કેમ કે તદ્રુપો ન ભવતિ. લ્યો, પ્રગટ કરવા યોગ છે લખે અને તે પ્રગટ કરી શકતો જ નથી. પ્રગટ કરતો હોય, કરવા યોગ હોય તો કરી દે ને. પ્રગટ કરવું, ઉત્પન્ન કરવું કે ટાળવું એ આત્માની વાત નથી. આત્માનો સ્વભાવ જ્ઞાન છે. આવી વાત છે કઈ?
એક શ્રીમદનો એક ફકરો છે, આ પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મૂંઝને રહી, ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખને, એને છેની બેની તે સમજાતી.
પર વસ્તુમાં નહીં મૂંઝવો એટલે પર પદાર્થમાં તું મૂંઝવણમાં રહી જા કે આ મારું છે ને મારું નથી, નામ કરીને વ્યવસ્થા કરીને એમાં મૂંઝાઈ ગયો, એની દયા મૂંઝને રહી. જ્ઞાની કહે છે કે અમને અજ્ઞાની ઉપર દયા આવે છે કે પરદ્રવ્યની આમ વ્યવસ્થા થવી જોઈએ, આનું આમ થવું જોઈએ, આનું આમ કરવું જોઈએ. સમજાણું? આ બહુ સિદ્ધાંત માં છે, આમાં ખુલાસો બહુ થયો નથી. શું કહ્યું ફરીને? પર વસ્તુમાં નહીં મૂંઝવો, પર વસ્તુ આમ થવી જોઈએ, નમનત થવી જોઈએ, આમ થાય તો આમ થાય, આમ થાય. હવે રેવા દે ને, મુખની વાત હતું. આવા લોકો રોકાઈ ગયા પરદ્રવ્યની ઓલામાં મૂંઝવણમાં, મને તો જોઈને દયા આવે છે. એને આત્મા યાદ આવતો નથી, એને 24 કલાક પરદ્રવ્ય યાદ આવે છે, એના સ્મરણમાં પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય તો આવ્યું નહીં એટલે મને એની દયા આવે. સમજી ગયા? પછી આગળ એ ત્યાગવા સિદ્ધાંત કે જે પશ્ચાત સુખ તે દુઃખનું,
દુઃખ તે સુખ
સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખની, જો તું એમાં મૂંઝાઈ રહ્યો હો તો તને દુઃખનો જ આરો આવશે, સુખ આવશે જ નહીં. માટે એ તું રેવા દે. પરદા મેં તમને અનેક વાર કહ્યું કે પ્રમાણની જ્ઞાન, પ્રમાણ જ્ઞાનની બહાર જનારો જીવ પ્રમાણ જ્ઞાનની બહાર જ રોકાઈ જવાનો, પ્રમાણ જ્ઞાનમાં અટકવા જેવું નથી. હા હા હા, તો પ્રમાણ જ્ઞાનની બહાર 6 દ્રવ્ય એના સ્વયં સકાળે જે દ્રવ્ય જે ક્ષેત્રે જે કાળે જ્યાં જેમ થવાનું હોય એમ થયા કરશે. આહા, એ કરતા બુદ્ધિ વાળો પણ એનો કરતા નથી. કોણ? જ્ઞાતા તો એનો કરતા થતો નથી, પણ કરતા બુદ્ધિ વાળો પણ પર પદાર્થના પરિણામને કરી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન ક્રિયા થઈ શકતી નથી. મા સિદ્ધાંત પાછળથી આહા, પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
ત્યાગવા શું
એ ત્યાગવા એટલે આ છોડી દે પર વસ્તુમાં
સિદ્ધાંત કે
એ ત્યાગવા એટલે આ પરમાં મૂંઝાણો છો એને છોડી દે. સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, આમાં જો મૂંઝાઈ રહીશ તો પાછળથી તને દુઃખ જ આવશે, સુખ આવશે નહીં. પર પદાર્થમાં મૂંઝાઈ ગયો એની વ્યવસ્થામાં તો દુઃખના દાળા આવશે. એ ત્યાગવા સિદ્ધાંત કે આનો ત્યાગ કર, આની ઉપેક્ષા કર, આનું લક્ષ છોડી દે. પર દ્રવ્યની ક્રિયાનું લક્ષ છોડી દે તું. એમાં મૂંઝાણમાં 24 કલાક પીડ્યો છે, આનું આમ થશે, નાનું આમ થયું, નાનું આમ થવું છે, મુખને માથા કુટ, જે કાળે જે દ્રવ્યનું થવાનું છે થશે, તારે લેવા દેવા હું છે. પરદ્રવ્યની હારે કશોય કાંઈ સંબંધ નથી. હવે પરદ્રવ્યની મૂંઝાણો અહીંયા તો કે છે કે રાગથી આત્મા જુદો છે, આ તો આધ્યાત્મિક વાત. એ વખતે આ વિષય ચાલતો નહોતો, શ્રીમદના વખતે આ વિષય જે અત્યારે બહાર આવ્યો છે એ તો કોઈ અપૂરો ચીજ છે, અપૂરો. આવી ભેદ જ્ઞાનની સૂક્ષ્મ વાત પૂર્વે 500 વર્ષમાં નથી આવી, એવી આવી છે. અત્યારે કેટલા કેટલા કાલના આજના પ્રશ્નો જીણ આવ્યા, સૂક્ષ્મ આવ્યા બધા. એટલે મને એ ખ્યાલ હતો, સમજી ગયા, કે કોઈ વખતે લખનારને ઈરાદાપૂર્વક નહીં પણ સમજણ ભૂલથી પર્યાયમાં આખો આત્મા આવતો નથી પણ પ્રતિભાસે છે. એટલે આખો આત્મા જણાય છે, પર્યાયમાં જ્ઞાયક ભાવ જણાય છે પણ જ્ઞાયક ભાવ પર્યાયમાં આવતો નથી. જો જ્ઞાયક ભાવ પર્યાયમાં આવી જાય તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. માટે આ જ્ઞાયક ભાવ પર્યાયમાં જણાય છે એ હકીકત છે, 100% જણાય છે. જેવો જ્ઞાયક છે એવું જણાય છે, પણ જ્ઞાયક દ્રવ્ય છે એ એક સમયની અનિત્ય પર્યાયમાં આવતો નથી. અનિત્ય પર્યાયમાં નિત્ય જણાઈ જાય છે પણ અનિત્યમાં નિત્ય આવતો નથી. જો આવી જાય તો અનિત્ય પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જાય. એમ જે કહેવામાં આવે છે ત્યાં શું અર્થ સમજવો, કે દ્રવ્ય પર્યાયમાં આવી જાય તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થઈ જાય, માટે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, એમ એનો અર્થ સમજવો. એમ બીજો પ્રશ્ન, ખરેખર જ્ઞાન પર વસ્તુને જાણે છે કે જ્ઞાન જ્ઞાનને જાણે છે? કે જ્ઞાન નાયકને જાણે છે, કારણ કે પર વસ્તુમાં જ્ઞાન તન્મય થતું નથી. માટે શું સમજવું?
એ
આવી ગયું કે જ્ઞાન પરને જાણતું નથી એમાં ન્યાય છે કે પરમા તન્મય થતું નથી માટે પરને જાણતું નથી. જ્ઞાન આત્માને જાણે છે એ પણ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર છે. જ્ઞાનની પર્યાય આત્માને જાણે છે, પોતે પોતાને જાણે છે, એ પણ જ્ઞાનની પર્યાયનો હજી વ્યવહાર ઉભો થયો. જેમ કે જ્ઞાયકમાં તન્મય થઈને જ્ઞાન જાણવું જોઈએ તો નિશ્ચય કહેવાય. જ્ઞાનની પર્યાય પરને જાણે છે એ તો અસદભૂત વ્યવહાર છે, પણ જ્ઞાનની પર્યાય સ્વને જાણે છે એ સદભૂત વ્યવહાર છે. હવે જ્ઞાનની પર્યાય નો નિશ્ચય શું? કે જ્ઞાયક તો જ્ઞાયક જ છે. આત્મા આત્માને જાણે છે એ વ્યવહાર છે. અનુભૂતિ થાય. હા, જો દ્રવ્ય નો નિશ્ચય આત્મા આવી ગયો અને પર્યાય નો વ્યવહાર ઉભો થાય તો અનુભવ ન થાય. દ્રવ્ય નો નિશ્ચય સાચો આવ્યા પછી અમારી ગિરનાર ઉપર આની બહુ ચર્ચા. એમાં લખેલું છે પાછું, જ્ઞાનની પર્યાય નો નિશ્ચય, દર્શન ની પર્યાય નો નિશ્ચય, ચારિત્ર ને પર્યાય નો નિશ્ચય, પછી જ્ઞાન ની પર્યાય નો વ્યવહાર, દર્શન ની પર્યાય નો વ્યવહાર, ચારિત્ર ને પર્યાય નો વ્યવહાર, પર્યાય ના નિશ્ચય ને પર્યાય ના વ્યવહાર શું લખ્યું છે એમાં. પણ ટાઈમ નંબરે ફુરસદ નહીં લાકડા ના વેપાર માં. સામાન્ય દ્રવ્ય પર્યાય પ્રગટ થાય છે એનું ઉપાદાન કારણ નથી, એમાં નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ હોય તો પેલેથી જ છે, તો સમ્યક દર્શન કેમ પ્રગટ કર્યું નહીં? માટે અકારક ને અવેધક છે. ત્યારે નિમિત્ત કેમ કહેવાય? કે પર્યાય જે પરનું અવલંબન લેતી હતી એ પર્યાય સ્વનું અવલંબન લે, પરનું અવલંબન લેતી હતી ત્યારે કોને નિમિત્ત કહેતા હતા? કર્મના ઉદયને. બરાબર છે. રાગની પર્યાયમાં નિમિત્ત કોણ હતું? કર્મનો ઉદય. પર વિતરાગ પર્યાય પ્રગટ થયે એમાં નિમિત્ત કોણ છે? કે આત્મા. એનું ઉપાદાન કારણ કોણ? કે પર્યાય. પર્યાયના સટકારક એનું ઉપાદાન કારણ છે, અને પર્યાય આત્માને આશ્રય થાય છે માટે આત્માને નિમિત્ત કારણ કહેવાય. હવે આત્માને ઉપાદાન કારણ કેમ ને કહ્યું? કેમ કે ઉપાદાન કારણ કયો તો એ તો નિત્ય છે, કેમ સમય દર્શન પ્રગટ ન કર્યું? પણ પર્યાય અવલંબન લઈએ છીએ ત્યારે નિમિત્ત કહેવાય. ઠીક. હવે માનો કે રાગની પર્યાયમાં પરદ્રવ્ય નિમિત્ત હતું, હવે રાગની પર્યાય ગઈ ને વિતરાગ પર્યાય પ્રગટ થઈ તો પરદ્રવ્ય નિમિત્ત કહેશો? ક્યાંથી કહેવાય? નૈમિત્તિક વિના નિમિત્ત ક્યાંથી કહેવાય? ન્યાય સમજાય છે? પ્રશ્ન સારો છે. નિમિત્ત ક્યારે કહેવાય? કે નૈમિત્તિક ભાવ પ્રગટ થાય તો. જેમ રાગનો દ્રષ્ટાંત આપ્યો કે પર પદાર્થને નિમિત્ત ક્યારે કહેવાય? કે પર પદાર્થ મારો એમ આત્મબુદ્ધિ કરે ને પરણમે તો, રાગરૂપે મિથ્યાત્વ રૂપે પરણમે તો પરદેવ નિમિત્ત કહેવાય. હવે એ પર્યાય અંતર્મુખ થઈ અને જ્ઞાયકનું અવલંબન લીધું, તો જ્ઞાયકનું અવલંબન લીધું પર્યાય સત્કારક છે એ તો ક્ષણિક ઉપાદાન છે, ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે. નિમિત્ત કારણ કોણ? કે ત્રિકાળી દ્રવ્ય. ઉપાદાન કારણ કોણ? તત્સમયની પર્યાય યોગ્યતા. પછી તો ખરેખર ઉપાદેને નથી ને નિમિત્તે નથી, કાંઈ નથી. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય ત્યારે ભેદ દેખાતો જ નથી, કે આ દ્રવ્ય ને આ પર્યાય ને, પર્યાય આલમન લીધું ને પર્યાયના સટકારથી થઈ ને દ્રવ્ય તો નિમિત્ત છે. આ હા, અનુભવના કાળમાં તો ચિત્ત સ્વરૂપ જીવતો, આ હા જ્ઞાન સ્વરૂપ જીવતો, આનંદ નો અનુભવ આવે છે, બીજું કઈ એમાં છે. આ બધું શિષ્યોને સમજાવવા માટે છે. અનુભવના કાળમાં એ કઈ નથી, અભૂતાર છે બધું,
નિર્વિકલ્પ
નિર્વિકલ્પ. તમારો કાગળ મળી ગયો તમને?
રાગની જુદા વાત કરે છે. રાગાદી, રાગાદી એટલે અશુભ ભાવ અને શુભ ભાવ બધા દયા દાન કરુણા કોમળતા ના પરિણામ. શાસ્ત્ર ને લક્ષે થતો રાગ, શાસ્ત્ર ને લક્ષે થતું જ્ઞાન, દ્રવ્ય ગુણ ના પર્યાય ના ભેદ ને લક્ષો રાગ, ગુણ ગુણી ના લક્ષે થતો રાગ, એમ કે જ્ઞાની ને રાગાદી શરીર ની જેમ જ અત્યંત ભિન્ન દેખાય છે, સર્વથા ભિન્ન દેખાય છે. જેમ દેહ ભિન્ન છે એમ દેહ ની જાત નો રાગ, રાગ કઈ જાત નો છે? જળ ની જાત નો છે. આત્મા છે એવો આત્મા જાણે છે. રાગ નો રાગાદી બધા લઈ લેવા વિભાવ, રાગાદી નો કરનાર આત્મા છે એવો આત્મા જણાય છે, અને દુઃખ નો વેદનાર એકલો આત્મા છે એવો આત્મા જણાય છે. પણ રાગ નો અકારક અને દુઃખ નો અભોગતા એવો ભગવાન આત્મા અહીંની દ્રષ્ટિમાં તો નથી. ત્યાં સુધી બધા એકલા વિનાના ગુંડા છે. એવા બે કોટ ફરી લીધા છે. પ્રતિપાદન આવે એમાં ક્યાં નુકસાન છે? વ્યવહારનો પક્ષ કરે તો નુકસાન છે. અરે નિશ્ચયના પક્ષમાં આવે તો અનુભૂતિ થતી નથી, તો પછી વ્યવહારના પક્ષમાં ઉભે તેની વાત તો ક્યાં કરવી ભાઈ? કેટલાક એ છે હવે ત્યાં જ્ઞાન ગોષ્ઠી ગુજરાતી બહાર સારું, કેટલાક આપણા મુખ્ય ઘરો એ છે કે પ્રશ્નના જ્ઞાન પ્રશ્ન શરીર તો આત્માથી વિરુદ્ધ ગયું એ તો ઠીક, આમ તમે કહો છો પણ આમ તો છે ને, આમ તો આમ કોણ છે ને? એ તો છે, પણ રાગ આત્મા થી જુદો એ જરા રક્ષણ પડે તેવું છે. તમારો ઉપયોગ જુદો છે એમ તમને આ વખતે ચોવીસ કલાક લાગ્યા હતા. સમાધિ મરણ સમ્યક દર્શન થાય, સમાધિ મરણ થાય એ વખતે છેડી ગઈ. દેવી અપૂર્વાત છે. આત્માની શું આત્મા કરતા છે, કરતા જ્ઞાતા છે, શરીર નું આત્મા થી જુદું કહ્યું એ તો ઠીક, પણ રાગ આત્મા આત્માથી જુદો એ જરા પણ જરા ઘટણ પડે એવું છે, ઘટણ પડે એવું છે. તમે ખોટું કહો છો એમ નહીં, મને કઠણ લાગે. ઉત્તર ચૈતન્યમાં અંદર ગયો એટલે કૃપા ભાવનો સાક્ષી થઈ ગયો. જો ચૈતન્યમાં અંદર ગયા પછી કૃપાનો સાક્ષી થાય, ચૈતન્યમાં ગયા વિના એ કૃપાનો સાક્ષી બની શકે જ નહીં, અશક્ય છે વાત. એનું કરતા બને સાક્ષી ન બને. શું કહ્યું? જ્ઞાયક ને જાણ્યો અંદર માં ગયો હોય કે જ્ઞાનાનંદ આત્મા પોતાનો આત્મા અનુભવમાં આવ્યો એટલે પછી જે કૃપાના પરિણામ લે છે સવિત દશામાં એનો સાક્ષી થઈ ગયો. જાણેલો પ્રજ્ઞાન બારમી કરતા જાણેલો પ્રજ્ઞાન તેથી તે ભાવે તે ભાવ જુદા છે. ભાવે જુદા છે હો, રાગ છે ને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવે જુદા. કોઈ કે ભાવે જુદા છે પણ ક્ષેત્રે જુદા નથી, એનો ખુલાસો કરતા ગયા છે. પ્રદેશ ની વાત કરી આમાં ભાવે જુદા છે, કાળે જુદા છે, જ્ઞાન નો સકાળ જુદો અને રાગ નો સકાળ જુદો છે. એક સમયમાં બે છે પણ બે પોતપોતાના સકાળે રહેલો છે. જ્ઞાન કર્યા જે પ્રગટ થયો એના સકાળે પ્રગટ થયો છે અને રાગ ભિન્ન જણાય છે એના સકાળમાં છે. બે ના કાળ જુદા છે, ભાવ જુદા. એકમાં જાણ ક્રિયા ભાવે જુદા, એટલે જ્ઞાનમાં જાણ ક્રિયા, રાગમાં ચેતન. રાગ છે એમાં ચેતન નો નથી માટે ભાવે જુદા. એક ચેતન ને બીજું અચેતન માટે ભાવે જુદા. હું કહ્યું ભાવે જુદા. એક જ્ઞાન છે ચેતન રૂપ છે અને પુનપાપના પરિણામી જળ છે અચેતન છે. ચેતન ને બીજો અચેતન ભાવે જુદા, કાળે જુદા. બે નો સકાળ પોતપોતામાં છે. આ સકાળમાં પરકાળની નાતી છે. ઉપયોગની પર્યાયના સકાળમાં રાગનો જે સકાળ છે એનો એનામાં એનાથી એ સકાળમાં પરકાળની નાતી, સ્વભાવમાં પરભાવની નાતી. આ પર્યાયની વાત ચાલે છે. ઓલો બધો ભાવનો જે ક્રમ છે એ દ્રષ્ટિના વિશેની વાત. ક્ષેત્રે પણ જુદા, પ્રદેશ ભિન્ન. દયા દાન કરુણા કોમળતાના પરિણામના પ્રદેશ ભિન્ન છે. ક્ષેત્રે કે આ કઠણ પીયું જગત ને કઠણ પડે એ વાત એવા કઈ કોઈ નવી વાત બનાવી છે. ક્ષેત્રે જુદા છે, ચૈતન્યનું સક્ષેત્ર જુદું છે અને રાગનું સક્ષેત્ર પરક્ષેત્ર જુદું છે. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તી છે અને પર્યાય પર્યાય વચ્ચેની નાસ્તી એની વેદની તો નાયકમાં તો એની નાસ્તી ત્રણ કાળે નાસ્તી છે. પ્રગટ થયેલી પર્યાયમાં રાગનો અભાવ છે. સમર કોને કહેવાય? કે રાગ રહિત આત્માના જુદ પરિણામને સમર કહેવામાં આવે છે. તો ભાવે ભિન્ન, કાળે ભિન્ન, ક્ષેત્રે ભિન્ન, પ્રદેશ ભિન્ન છે. સમયસારના સમર વિકારમાં તો આવ્યો છે પ્રદેશ ભિન્ન. એના ઉપર તો લેખ પણ આવ્યો સંજુભાઈ માહિતી એમાં જેમ લાગે છે. ભાઈ પણ આચાર્ય ભગવાને કહી વાત છે બાબુ, આ કોઈના ઘરની વાત નથી. અમે અમને દેખી છે એટલે અમે કહીએ છીએ. આ દેખી હોય એ જ હતું કહે ને, અમને એમ કહ્યું છે તમને આપે છે કે સ્વતંત્ર છો. તો રાગ કુંદલ ના દ્રવ્ય ના પરિણામ છે માટે કુંદલ છે અને આત્મા દ્રવ્ય એ તો ચેતન પરમાત્મા છે. એક દ્રવ્યમાં બીજા દ્રવ્ય નો અભાવ છે, એક ક્ષેત્રમાં બીજા ક્ષેત્ર નો અભાવ. દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળે ભિન્ન, વસ્તુ એ આત્માનો એક જ્ઞાન ધર્મ છે. એક એક શબ્દ ની કિંમત છે. આત્મા તો કથનચિત નહીં, કથનચિત આત્મામાં રાગ થાય અચેતન ને કથનચિત ચેતન, ચેતન કથનચિત ચેતન ને કથન કહેવાય હોય. આત્મા તો એકલો જ્ઞાન ધન જેમાં રાગ નો પ્રવેશ થઈ શકે નહીં. રાગ બાહ્ય લોકે છે પણ એના દ્રવ્યગુણ પર્યાયમાં એ રાગ આવતો નથી. ખરેખર તો રાગ આત્માના પરિણામ નથી, આત્માના પરિણામ હોવાની ભ્રાંતિ થઈ છે. એમાં રાગ નો પ્રવેશ થાય નથી. પાણીમાં તેલનું ટીપું ઉપર તરે પણ પાણીમાં એ પ્રવેશી શકે નહીં. જાત જુદી છે, કદાચ છે. ખરેખર રાગ સામાન્ય નો વિશેષ નથી. ચેતન નો વિશેષ ચેતના હોય, પણ ચેતન નો વિશેષ રાગ જળ હોઈ શકે. સામાન્ય જેવું વિશેષ હોય, સામાન્ય થી વિશેષ પણ મળતું હોય તો એ વિશેષ બીજું બીજાનું છે, એ મારું નથી. આત્મા તો એકલો જ્ઞાન તંતે કરેલું છે. પૈસા મારા એ મહિનો તો પૈસો થયો આત્મા. સુખ દુઃખ ની કલ્પના જીવને થતી દેખાય છે. ને સમયસર દાતા 77 માં તેને કુદરતના પરિણામ કેમ કહ્યા છે પ્રભુ? જીવમાં થતા દેખાય રાગ દ્વેષો, અને ઔદૈત ભાવ પણ જીવની સત્તામાં થાય છે એમ અમે સત્તા સૂત્ર વાંચ્યું છે. અને પ્રકૃતા 190 ગાથામાં એમ અમે વાંચ્યું છે. કુંકુમ ભગવાન કહે છે કે શુદ્ધ ને કીરા જીવની સત્તામાં થાય છે. નિશ્ચય નહી મળે, વ્યવહાર નો નિષેધ નિર્દય રીતે કરજે જો આત્મ અનુભવ કરવો હોય તો. ઉપરની વાત આવી ને કે રાગ ભીન છે એમ કહ્યું ને, એના અનુસંધાન પછી દેખાય છે ને સમયસર 77 માં તેને મંગલના પરિણામ કેમ કયા? મને દેખાય છે એનાથી આ જુદું કેમ સમયસાર આવ્યું? મેં તો આત્મામાં થાય છે રાત્રે શું કરું, હું કરું, હું માનું છું. અને 77 કથામાં વ્યાપી વાળો ક્ષમતા ખુલાસો કરશે કે ભૂતગલના જ પરિણામ છે. સમયસાર ન હો તો સમય પ્રસંતો થાય ત્યારે અનુયોગી છે, પણ આ તો કોઈ રથેળી મહાત્મા કુદરતના પરિણામ કેમ કયા છે? એ ખટકે સાથે